તારીખ 20/6/1989 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 222 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 160
જે કોઈ આત્મા જળ કર્મની અવસ્થાને અને શરીરાદિની અવસ્થાને કરતો નથી તેને પોતાનું કર્તવ્ય માનતો નથી, તન્મય બુદ્ધિ એ પ્રેમતો નથી, પરંતુ માત્ર એટલે કે તટસ્થ રહ્યો તો સાક્ષીપણે જાણે છે એ આત્મા જ્ઞાની છે. કર્મ અને નો કર્મથી ભિન્ન અનુભવ છે એ જ્ઞાન દશાનું લક્ષણ છે. જ્ઞાન દશામાં તો અનંત ગુણ પ્રગટ થયા છે, એમાંથી કેટલાક મુખ્ય ગુણોની ના દ્રષ્ટિકોણથી મુખ્ય ગુણોના પરિણામને અનુલક્ષીને શાસ્ત્રની અંદર જ્ઞાનીની ધર્માત્માની સાધકની દશાનું વર્ણન કરવામાં આવે છે. એટલા માટે એ વર્ણન કરવામાં આવે છે કે ગુણ અવગુણનો ખ્યાલ આવે છે, આત્માના ગુણો પ્રગટ થાય છે એટલે શું, એ સંબંધીના પુરુષાર્થનો ખ્યાલ આવે, એ પરિણામની કાર્ય પદ્ધતિનો ખ્યાલ આવે, એ વગેરે વર્ણન કરવા પાછળનો હેતુ છે. અને મોક્ષને એ બીજું સમજતા જ્ઞાની પ્રત્યે બહુમાન થાય કે જે બહુમાન થતાં પોતાના દર્શનની શક્તિ હણાય એ પણ એમાં પ્રયોજન મળ્યું છે. એમ કહે છે કે કેવો આત્મા જ્ઞાની છે, જ્ઞાની હોય તો કેવા હોય, કે જે જળકર્મની અવસ્થાને અને શરીર આદિની અવસ્થાને કરતો નથી. કર્મનો ઉદય આવે કે કર્મનો ઉદય આવીને ખરડાય એ કોઈ અવસ્થામાં મારું કાર્ય નથી એમ જ્ઞાની જાણે છે. કર્મના પરમાણુ સ્વયં પરિણમે છે. સામાન્ય રીતે જળ કર્મની અવસ્થાને સાથે અભેદભાવ કરવામાં લૌકિક વ્યવહારમાં નસીબ અને જ્યોતિષ સાથે સંબંધ છે. લૌકિક વ્યવહારમાં કઈ પણ કાર્ય પદ્ધતિ છે જળ કર્મની અવસ્થા સાથે સંબંધ ધરાવનારી, કેમ કે કર્મના પરમાણુ તો કેવળ જ્ઞાન ગોચર છે. કોઈ છદ્મસ્થને કર્મના પરમાણુ દેખાતા નથી, જણાતા નથી, એટલે એની અવસ્થા જ્ઞાન ગોચર થતી નથી. તો જે જણાતું નથી એની સાથે એકત્વ કેવી રીતે કરે, એની સાથે કર્તૃત્વ કેવી રીતે રાખે, એની સાથે તન્મય પણ કેવી રીતે કરે છે, કે જે જીવો નસીબની મુખ્યતા છે લૌકિક વ્યવહારમાં જે નસીબ ઉપર વધારે વજન આપે છે અને એના પરિણામમાં નસીબને આધારે જે પોતાના પરિણામથી આ કરે છે, એ જળકર્મની અવસ્થાને કરતો કરાવતો એમાં એકત્વ કરતો એમાં તન્મય થતો એવા પરિણામ છે. અને એ વજનને લઈને કેટલા મનુષ્યો જ્યોતિષ વિદ્યાના જ્ઞાન બાજુ વળે છે, કેટલાક પોતે જ્યોતિષ જાણવા બાજુ વળે છે, કેટલાક જ્યોતિષ જાણનારા હોય એની પાસે પોતાનું નસીબ જોડાવા જાય છે. આ જળ કર્મની જે અવસ્થા છે એની સાથે સંબંધ ધરાવનારું વિજ્ઞાન છે. પણ અહીંયા એમ કહે છે કે જ્ઞાની તો એનાથી પોતાની ભિન્નતાનો અનુભવ કરતા હોવાથી જ્ઞાની જ્યોતિષ એવા કોઈ વિષયની અંદર પ્રવેશ કરતા નથી. રાજચંદ્રજીને જ્યોતિષ વિદ્યાના અભ્યાસ વિના જ્યોતિષ સંબંધીનો ઉઘાડ કુદરતી હતો. જે જ્યોતિષ વિદ્યા જાણે છે એને એના શાસ્ત્રો વાંચે ને ભણે ત્યારે જ્યોતિષ વિદ્યા આવડે છે. અત્યારે તો બહુ બહુ ગ્રંથ છે, સંહિતા કહે છે ને, ભૃગુ સંહિતા કેવું કાંઈક કહે છે, એ મોટો કોઈ ગ્રંથ છે. એના આનો અભ્યાસ લોકો વધારે કરે છે, બાકી તો ઘણા પુસ્તકો વાંચે છે. પણ એમાં મેં પૂર્વે કેવા કર્મ બાંધ્યા છે અથવા તો મારે કેવા કર્મનો ઉદય આવવાનો છે અને એ ઉદય આવે તો એને હું કેવી રીતે દૂર, આ અભિપ્રાય હોય છે. ખાસ કરીને પ્રતિકૂળતાનો મને ઉદય આવે તો હું એને કેવી રીતે દૂર કરું અને અનુકૂળતાનો ઉદય લાવવા માટે હું શું શું કરું, આવા અભિપ્રાયથી જે જ્યોતિષ બાજુ વળે છે અને કુતૂહળ રાખે છે, જ્યોતિષ જાણનારાઓ જોશી પાસે જાય છે, એ બધા અજ્ઞાન દશામાં દર્શનોને વધારનારા પરિણામ છે. અજ્ઞાન દશાના મિથ્યાત્વ તીવ્ર કરનારા એ પરિણામ છે. એટલે શ્રીમદજીએ એ વિષય પડતો મૂકી દીધો. કોઈ પૂછે તો એનો નિષેધ કરે, જ્યોતિષ સંબંધી કોઈ પૂછે તો એનો નિષેધ કરતા. પોતે જાણતા હતા, સૂક્ષ્મ હતો, મગર ભણી વિદ્યા સાધ્ય હતી ટૂંકામાં, તો પણ એનો એ નિષેધ કરતા. અને એવી રીતે નિષેધ કરતા કે એ કલ્પિત જ્ઞાન છે, કલ્પિત જ્ઞાનના પ્રશ્નો મને પૂછવા નહીં. શું
કલ્પિત જ્ઞાન?
ખરેખર તો વિદ્યા છે અને પોતાને સાધ્ય હતી, છતાં એને કલ્પિત જ્ઞાન કહ્યું. કેમ કલ્પિત જ્ઞાન કહ્યું? માટે એ જ્ઞાનનો ઉપયોગ કરાતો હોવાથી એ જ્ઞાનને કલ્પિત જ્ઞાન કહી દીધું. જગતના જે કલ્પના માત્ર સુખ છે એવા સુખની પ્રાપ્તિ માટે એ વિદ્યાનો ઉપયોગ કરાતો હોવાથી એનો નિષેધ કર્યો. એ જ્ઞાન કલ્પિત છે. વાત મૂકો, એ વાત મૂકી દે, છોડી દે, એવી વાત કરવી નહીં અમારી પાસે. અમારો ઉપયોગ એના માટે તૈયાર નથી.
કલ્પિત સુખ એ ખરેખર તો દુઃખ જ છે, ખરેખર દુઃખ જ છે કલ્પિત સુખ.
આ કલ્પિત સુખ છે તો દુઃખ, પણ કોને તો એ સાચું સુખ લાગે છે. જ્ઞાની એને કલ્પના માત્ર સુખ કહે છે અને એમ કહે છે કે તારો સુખાભાસ છે. તો એ સંબંધે જે જ્ઞાનની વિચારણા છે એને કલ્પિત જ્ઞાન કહી દીધું. મિત્ર, અહીંયા પ્રશ્ન થાય એવું છે કે ક્ષણમસ્ત તો જળ કર્મને જાણતો નથી, દ્રવ કર્મને એને ખબર પડતી નથી, તો એ કેવી રીતે એની સાથે એકત્વ કરે કે આ જે નસીબની ચિંતા છે, ખાસ કરીને તમામ સંસારી જીવોને મનુષ્યોને ભવિષ્યની ચિંતા બહુ હોય છે. મારું ભવિષ્યમાં શું થશે? અત્યારે તો વાંધો નથી, પણ મારું ભવિષ્યમાં શું થશે? આ ભવિષ્યની ચિંતા એ જળ કર્મની સાથે એકત્વ કરવું, કર્મ કરાવવું એ વગેરે કર્તવ્ય થવું, તન્મય એ ભવિષ્યની ચિંતા છે. જ્ઞાન દશાનું આ લક્ષણ છે કે જ્ઞાનીને ભવિષ્યની કદી ચિંતા થતી નથી. એને પોતાનું ભવિષ્ય, ભવિષ્યકાળ આખો અનંત જ્ઞાનમાં લીધો છે. પોતાનો ભવિષ્યકાળ કેટલો છે? અનંત છે. મનુષ્ય તો પોતાના આયુષ્યના બાકી રહેલા વર્ષોની ચિંતા કરે છે. ટૂંકી દ્રષ્ટિ હોવાથી અને દીર્ઘ દ્રષ્ટિનો અભાવ હોવાને લીધે માત્ર પોતાના 5-25 વર્ષ બાકી રહ્યા છે એની જ ચિંતા કરે છે. પૂર્વ ભાવ પછીના ભાવની ચિંતા કરે તો જુદો જુદી વાત હોય કે તો મારો ભવિષ્યનું હવે પછીનો ભાવ કેવો જશે એના માટે તો કંઈક હું વિચાર કરું. પણ બહુ ટૂંકી દ્રષ્ટિથી મનુષ્યાયુષ્ય તો એ ચિંતા કરે અને નવા કર્મ બાંધે. જ્ઞાનીએ પોતાનો ભવિષ્યકાળ અનંત જોયો છે. મારું અસ્તિત્વ અનંત કાળ પર્યંત રહેવાનું છે અને મારા સ્વરૂપના આશ્રય જ્ઞાનાનંદમય દશામાં હું એ જીવન ગુજારવાનું છું. મને ભવિષ્યની કોઈ ચિંતા હોવાનો પ્રશ્ન રહેતો નથી. હર હાલતમાં, કોઈ પણ હાલતમાં મારું અનંત જ્ઞાન, અનંત સુખ સ્વરૂપ મારાથી જુદું પડે એવી કોઈ ચીજ નથી. અનંત જ્ઞાન ને અનંત સુખ મારાથી જુદું પડે એવું છે નહીં. પછી ચિંતા કોને? એક પત્રમાં સોગાનીજી એ લીધું છે કે પરિણતિ જબ અનંત સુખો કે પિંડ કે સાથ વર્તતી હૈ ફિર ચિંતા કહે કે પછી કોની ચિંતા મારે કરવાની રહેશે? બારમી અવસ્થા આર્થિક દ્રષ્ટિએ ઘણી સાંકડી હતી ત્યારે આ પત્ર લખેલો છે. બહુ શરૂઆતમાં કલકત્તા ગયા જાય આર્થિક અવસ્થા નબળી હતી ત્યારે આ પત્ર લખ્યો છે કે મારી પરિણતિ જ્યારે અનંત સુખના પિંડની સાથે વર્તે છે પછી ચિંતા છે નહીં કે પછી કોઈ ચિંતાનો સવાલ નથી? પૂર્વકર્મના ઉદય અનુસાર એ કર્મના ઉદયના પિરિયડ છે એ બધા પૂરા થઈ જશે. મારું જીવન અનંતાનંદ ને અનંત સુખમાં વ્યતીત થશે. આવું મારું ભવિષ્ય મને નિશ્ચિત દેખાય છે. મારે પણ એ ચિંતા કરવી? કોઈ સાધન વિના, કોઈ સગવડ વિના, કોઈ અનુકૂળતા વિના મારામાં અનંતાનંદ હું ભોગવી શકું? આ મારી અંદરની વ્યવસ્થા અવસ્થા બધું નિશ્ચિત છે. પછી ચિંતા કોને કરવી? કોઈ ચિંતા કરવાની રહેતી નથી. એવો આત્મા જ્ઞાની છે. આ બનાસીદાસજીએ પણ આ વિષય ઉપર એક બહુ સારો પ્રકાશ થયો. અજ્ઞાની ભવિષ્યની ચિંતા કરે છે, જ્ઞાની નથી કરતો. અને આવી ભવિષ્યની ચિંતા કરવી તે મિથ્યાદૃષ્ટિનું લક્ષણ છે. ભવિષ્યની ચિંતાનો નાશ થવો તે સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે. એવું લાક્ષણિક કથન કરેલું છે કવિ પદની અંદર. બહુ સારો લાક્ષણિક કથન આવે છે નાટક સમય સારું. જે કોઈ આત્મા જડ કર્મની અવસ્થાને કરતો નથી તેમાં કાંઈ કરવું એવું પોતાનું કર્તવ્ય અથવા કાર્યના અધિકારને પણ માનતો નથી કે હું એમાં કાંઈ કરી શકું, પ્રશ્ન નથી રહેતો. અજ્ઞાન દશામાં જે બંધાઈ ગયા તે બંધાઈ ગયા, અત્યારે પણ અલ્પ રાગાદી છે એમાં બંધાશે અને એનો ઉદય આવશે તે બધું થશે ખબર છે. એની કોઈ ચિંતા કરવાની આ આત્માને જરૂર નથી. સર્વ અવસ્થામાં હું જ્ઞાનાનંદમય મારા પરમાત્માને વળગીને રહેવા માટે સમર્થ છું, યોગ્ય છું, ક્ષમતાવાળો છું. મને કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
પ્રતિકૂળતામાં
સારા દિવસ સારા નથી રહેતા, સારા જીવન સારા એક સરખા નથી રહેતા, એવો આધાર આવી જાય. જે ઉદયની ચિંતા છે એમાં ઉદયનો કર્મની સાથે સંબંધ થઈ ગયો, અને જે સંયોગો પ્રત્યેનો લક્ષ્ય છે એ નો કર્મ, શરીર આદિ નો કર્મ સાથેનો સંબંધ થઈ ગયો. કર્મ અને નો કર્મને કારણ કાર્યનો સંબંધ છે. એટલે સ્થૂળ ઉપયોગ થાય છે ત્યારે બહારના સંયોગોની જે પરિસ્થિતિ ઊભી થાય છે, અનુકૂળતા પ્રતિકૂળતાના જે સોફ્ટા ગૂંથવાય છે એમાં અનુકૂળતામાં હરખનો રસ ચડે છે કે આપણે આ બધા કામ કરતા ફાવી ગયા આપણે, અથવા તો આપણે હોશિયારી અકલ હોશિયારીથી બુદ્ધિથી આપણે એવું સરસ ગૂંથ્યું, એવું સરસ બધું ગૂંથ્યું કે આપણને હવે જીવન પર્યંત અનુકૂળતા રહેશે અને પ્રતિકૂળતા નહીં રહે. એ નો કર્મ સાથેનો સંબંધ છે શરીર આદિ, શરીર અને બીજા શરીર. અને જે નસીબનો વિચાર આવે છે એ કર્મની ચિંતા છે. એમ કર્મ અને નો કર્મના વચ્ચે જીવ એકત્વ બુદ્ધિ એ તન્મય થઈને પરિણમે છે, એ અજ્ઞાનતાનું લક્ષણ છે. એવું જેને નથી તે જ્ઞાનીનું લક્ષણ છે. નાસ્તિથી વાત લીધી છે આ બોલમાં. જે થશે એમાં મને કઈ થવાનું નથી, મારું કઈ થવાનું નથી. અત્યારથી અને ત્યારે પણ મને કઈ લેવા દેવા નથી, છૂટો છે. કેમ કોઈના વિષયમાં એને એમ વિચાર નથી આવતો કે ફલાણાનું થવાનું હશે, પાડોશીનું થવાનું હશે, એમ થશે એવો કેમ વિચાર નથી કરતો? રોજ ઉઠીને પોતાનો વિચાર કરે છે તો પાડોશીનો કેમ વિચાર નથી કરતો? કેમ કે એનાથી જુદા પણ છે પોતાને, મારે સંબંધ નથી. અને આની સાથે મારે સંબંધ છે માટે મને મને ચિંતા થાય છે. આ વિચાર પણ એવી ચિંતા વસ્તુનું સ્વરૂપ જ્ઞાન કરીને મંદ થવી જોઈએ. જો એ ચિંતાનું જોર ઘટે, ચિંતા તરફનું વલણ ઓછું થાય, તો જીવને પોતાના સ્વરૂપ અને આત્મતત્વની વિચારણામાં ઉપયોગ લાગે, નહીતર ઉપયોગની નિવૃત્તિ ન થાય. શાસ્ત્ર લઈને વાંચવા બેસે કે સાંભળવા બેસે તો પણ એની પરિણતિ બીજું જ કામ કરતી હોય, એટલે કે એના ઉદય બાજુનું જ કામ કર્યા કરતી હોય. આવું પણ સલો ઉપયોગ ન કામ જાય. એટલે એ તો વિચારી વિચારીને વિચાર વળીએ કરીને પણ એને મોડી પાડી દેવી જોઈએ પરિસ્થિતિને, એ પરિણતિને કમજોર કરી નાખવી જોઈએ. અને તો એની તત્વની વિચારણા, તત્વ અભ્યાસ કંઈક ઠીક ચાલે અને એ બાજુનું બળ વધારવાનો અવકાશ ઊભો થાય. નહીતર તત્વજ્ઞાનનું બળ જ ન ચાલે. આપણે ત્યાં જે પ્રશ્ન છે કે ઘણા વર્ષોથી તત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ અને કેમ ફળ આવતું નથી, પણ ક્યાંથી આવે? તારો આખો આત્મા પરિણતિ એટલે તારો આખો આત્મા તો કર્મ નો કર્મ સાથે જોડાયેલો છે. હવે થોડીક વાર તું ઉપર ઉપરથી 24 કલાકમાં થોડી વાર ઉપર ઉપરથી વાંચીને વિચારને તત્વનો ઉપર છેલ્લો વિકલ્પ કર, તો એની શું અસર થવાની હતી? એની કોઈ અસર થવાની નથી. આ પરિસ્થિતિ નો કર્મ કર્મે હું માગરી, કર્મ તે નો કર્મ, કર્મ ને નો કર્મ છે. નો કર્મ કર્મે હું, હુંમાં વળી કર્મ ને નો કર્મ છે. એ બુદ્ધિ જ્યાં લગી જીવને અજ્ઞાની ત્યાં લગી તે રહે. પછી ટીકામાં બીજો ભેદ લીધો છે કે અહીં સુધી અજ્ઞાની છે અને જ્યારે કોઈ વખતે જેમ રૂપી દર્પણની સ્વપરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા તથા જ્વાળા તો અગ્નિની છે તેવી રીતે અરૂપી આત્માની તો પોતાની ને પરને જાણનારી જ્ઞાતૃતા જ છે અને કર્મ તથા નોકર્મ ખુદગણના છે એમ પોતાથી અથવા પરના ઉપદેશથી જેનું ભેદ વિજ્ઞાન છે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે આત્મા પ્રતિબુદ્ધ થશે. તે પ્રમાણે કર્મ નો કર્મ પોતાના આત્મામાં નથી બેઠા. ભાવાર્થમાં જય ચંદ આત્માની જ્ઞાન સ્વચ્છતા એવી છે કે જેમાં જ્ઞેયનું પ્રતિબિંબ દેખાય છે. પ્રતિબિંબ શબ્દ હોય જય ચંદ પ્રતિબિંબ શબ્દની સાથે વાંધો જય ચંદી એ વાત છે કે તેવી રીતે જ્ઞાનની સ્વચ્છતા એવી છે કે જેમાં જ્ઞેયનું પ્રતિબિંબ દેખાય એ રીતે કર્મ નો કર્મ જ્ઞેય છે તે પ્રતિભાસે છે એવો વિજ્ઞાનનો અનુભવ આત્માને કાં તો સ્વયમેવ થાય અથવા ઉપદેશથી થાય ત્યારે જ તે પ્રતિબિંબ થાય છે. પ્રતિબિંબ પછી શ્લોકાર્થમાં એવી વાત લીધી છે કે જે પુરુષો પોતાથી અથવા પરના ઉપદેશથી 21મો પ્રશ્ન છે કોઈ પણ પ્રકારે વિજ્ઞાન જેનું મૂળ છે મૂળ ઉત્પત્તિ કારણ છે એની નિશ્ચળ પોતાની આત્માની અનુભૂતિને પામે છે તે જ પુરુષો દર્પણની જેમ પોતાના પ્રતિબિંબિત થયેલા અંતરના ભાવોના સ્વભાવોથી પોતામાં પ્રતિબિંબિત થયેલા કરીને શબ્દ વાંચ્યા છે પ્રતિફલ નિમગ્ન એવો મૂળ શબ્દ છે. નિરંતર વિકાર વિહિત હોય છે જ્ઞાનમાં જે જ્ઞેયોના આકાર પ્રતિભાસે છે તેમનાથી રાગાદી વિકારને પ્રાપ્ત થતા નથી. વેદ જ્ઞાનને લઈને રાગાદી ભાવો જ્ઞાનના જ્ઞેય તરીકે પ્રતિભાસે છે. એટલે અહીંયા લીધું છે કે તટસ્થ રહ્યો થતો સાક્ષીપણે જાણે છે ભિન્ન રહીને સાક્ષીપણે એ જાણે છે માત્ર જાણે છે. આ સર્વ જીવ નિબદ્ધ અધ્રુવ શરણ શરણહીન અનિત્ય છે એ દુઃખ દુઃખ જાણીને એનાથી પાછો વળે. પરિણામ કર્મ તણ અને નો કર્મનું પરિણામ જે 75 બરાબર છે. પરિણામ કર્મ તણ અને નો કર્મનું પરિણામ જે ન કરે જે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાન.
પંચોતેર ઉપર જ પ્રવચન છે માત્ર જાણે છે સાક્ષી પણ જાણે છે બુદ્ધે છે ના બંધો
પંચોતેર સિદ્ધ વિશે કરતાપણાની અસ્તિત્વ છે વ્યાપક વ્યાપક થી વિજ્ઞાન કરાવ્યું છે. આ 75-80 ગાથામાં વ્યાપક વ્યાપક મનુષ્ય વિજ્ઞાન કરાવવા માટે મુખ્યપણે લીધો છે. જ્ઞાની જરૂર જાણે ભલે પરદ્રવ્ય પર્યાય ન પ્રણમે નવગ્રહે નવોપજે.
કર્મ નો કર્મ તો કીધું ને
જ્ઞાની અનેક પ્રકારના ઉદ્ગલ કર્મ ને જાણતો હોવા છતાં નિશ્ચયથી પરદ્રવ્યના પર્યાયમાં પરિણમતો નથી અને ગ્રહતો નથી અને રૂપતો નથી. ત્યાં તો કર્મ નો કર્મ બેની વાત લીધી છે. સમુચયપણે પરિણામ કર્મ તણુ અને નો કર્મ નું પરિણામ છે. જે ન કરે જે માત્ર જાણે તે જ આત્મા જાણે છે. શાસ્ત્રમાં શું છે અને ભેદ પ્રભેદથી વિષય ચાલે છે.
ઉદ્ગલ કર્મ તો બે આવી જાય,
ઉદ્ગલ કર્મમાં આવી જાય ત્યાં કર્મ ને નો કર્મ બે લીધા. અહીંયા હવે વિધવિધ ઉદ્ગલ કર્મ લઈ લીધા બધી પ્રકૃતિ જુદી જુદી પ્રકારની એમ કરીને એક ભેદ જુદો કર્યો. ત્યાં સમુચ્ચય એ વાત કરી. અહીંયા હવે એકલા જે કર્મના ઉદય છે એમાં વિધવિધ પ્રકાર છે એને જ્ઞાની જાણે છે પણ પરિણામ તો નથી. ઉદ્ગલ કર્મ ને જાણતા અહીંયા સ્વ પરિણામ ને જાણતા પણ વિધવિધ એટલે અનેક પ્રકારના રાગાદી જે ભાવ છે એને જાણે એટલે ભાવ કર્મ ને જાણે ઓલા પણ દ્રવ કર્મ ને જાણે તો એના રૂપે પરિણમતો નથી. અહીંયા ભાવ કર્મ ને જાણે તો પણ એના રૂપે પરિણમતો નથી. કેમ કે એમાં એ વ્યાપક થતો નથી, ક્યાંય પણ એ વ્યાપતો નથી એટલે કરતો નથી. માત્ર સાક્ષી થઈને જ્ઞાતા થઈને જાણે છે અને એવો સાક્ષી થઈને જ્ઞાતા તરીકે જાણવું. પછી પૂતગળ કર્મના ફળને જાણે છે એનો કર્મનો વિષય એનો ભિન્ન પાડી દે. પહેલા સમુચય લીધું સાથે, પછી કર્મને જુદા પડ્યા, ભાવ કર્મને જુદા પડ્યા, પછી કર્મ ફળ એટલે ન કર્મને જુદા પડ્યા એ ઠીક એમ ભેદ પ્રભેદ છે કે સમુચય કહેતા કોઈ નથી સમજતા તો એને ભેદ પાડીને સમજાવે છે. આથી બીજો ભેદ પાડે ત્યારે એક એક ભેદની વાત કરીને લઈએ પાછા બીજું જ્ઞાના વર્ણીમાં આમ ભૂલે છે, અંતરાય કર્મોમાં આમ ભૂલે છે કે જાણે મને આ અંતરાય પાડે છે, મારામાં અંતરાય પાડે છે એવી રીતે ન પ્રણમે ન ગ્રહે અને ન ઉપજે એ ત્રણે ગોળ પડેલા લીધી છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સાથે રહે છે. આ બે ની જોડી ક્યારે તૂટતી નથી. કોઈને જ્ઞાન હોય અને મિથ્યાત્વ ચાલુ રહે, કેમ કે ઘણા શાસ્ત્રો વહેંચ્યા છે, ઘણા શાસ્ત્રો પોતે સમજે છે અને બીજાને સમજાવી દે છે માટે જ્ઞાન થઈ ગયું છે એવું જ્ઞાન નથી હોતું. મિથ્યાત્વ જાય એને જ અજ્ઞાન જાય, અજ્ઞાન જાય એને જ મિથ્યાત્વ જાય. સમ્યક દર્શન થાય એને સમ્યક જ્ઞાન હોય જ હોય, જેને સ્વાનુભવ હોય એને સમ્યક દર્શન હોય જ હોય એ અવિનાભાવી છે. તમારે ત્યાં કઈ આવતું નહીં ને? આવું આવું કઈ આવતું નહીં ને? આંબેલ કરો, વિકાસનો કરો, બેસણો કરો,
પરિસ્થિતિ કદાચ ત્યારે તો મનને વિકલ્પ આવવાનો છે કે અત્યારે એવી રીતના વ્યવસ્થા કરવી કે જેથી કરીને પરિસ્થિતિ વિપરીત હોય તો વાંધો ન આવે.
અત્યારથી જ્ઞાન થવા પ્રત્યેનો પુરુષાર્થ ચાલુ કરવો કે જેથી એવું કાંઈ ઉત્પન્ન થયા પહેલાં જ ખ્યાલ આવે કે પ્રતિકૂળતા જે આવવાની છે મને નથી આવવાની એમ ખ્યાલ આવી જાય. શું એવી તૈયારી નહીં કરવાની કે પ્રતિકૂળતા આવે ત્યારે વાંધો મને ન આવે એવી તૈયારી કરી દઉં, કેમ કે તો અત્યારથી જ નક્કી કર્યું કે પ્રતિકૂળતા મને આવવાની છે એમ નહીં. પણ જે કાંઈ પ્રતિકૂળતા કહેવાય છે જે આવવાની છે મને નથી આવવાની એવી તૈયારી અત્યારે હું કરી લઉં. શું મને આવવાની છે અને એનું મને દુઃખ ન લાગે એમ તૈયારી નથી કરવાની, પણ જે થવાનું છે એમાં મારું કાંઈ નથી થવાનું એવી તૈયારી કરી લેવાની છે, ભિન્નતાની તૈયારી કરવાની છે. દુઃખથી બચવું એટલું જ પ્રયોજન નથી પણ યથાર્થ રીતે દુઃખથી બચવું એટલું પ્રયોજન છે. નહીંતર પ્રયોજન જ સિદ્ધ નહીં થાય દુઃખથી બચવાનું, જો યથાર્થતા નહીં આવે તો. એવું ભવિષ્યનો મારો ક્યાંથી કરવાનો રહ્યો? અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય જે ઉદય હોય તે વર્તમાનમાં એ જ અત્યારે મારો નથી. પછી બધી ભવિષ્યનો મારો છે એ વાત લંબાવવાની ક્યાં રહી? અહીંથી જ કાપે છે વાત,
કાપે
સિદ્ધિ. માટે એને કોઈ ભય નથી, કોઈ ચિંતા નથી, કોઈ શંકા નથી, સંદેહ નથી, વિકલ્પ નથી. એ
પરિસ્થિતિ
સતતપણે નિશંક છે અને સતતપણે નિર્ભય છે, કેમ કે જ્ઞાન વિંદતી જ્ઞાનનો અનુભવ કરે છે. શા માટે?
જ્ઞાનનો અનુભવ,
જ્ઞાન વિંદતી જ્ઞાનનો અનુભવ કરે છે, પોતાના જ્ઞાન સ્વરૂપ નો જ્ઞાનથી અનુભવ કરે છે, જે શાંત અને નિરાકુળ છે, જેમાં કોઈ ઉપદ્રવ નથી ને કોઈ એમાં ઉપદ્રવ થવાનો અવકાશ પણ છે. આવા જ્ઞાનને સતતપણે વિંદતી એટલે અનુભવ કરતો હોવાથી, વેદતો હોવાથી જ્ઞાનીને કોઈ ભય નથી. એને કોઈ મારે, એને કોઈ કાપે ત્યારે પણ એ જ્ઞાનનો જ અનુભવ કરે છે એમ છે. સતત જ્ઞાનનો અનુભવ કરે ત્યારે વધારે જોરથી અનુભવ કરે છે એમ છે. એટલે જ્ઞાનીને ભય નથી, શંકા નથી, કોઈ કારણ રહેતું
નથી. સરસ બોલે, બોલ બહુ સારો.
જે કોઈ આત્મા જડ કર્મની અવસ્થાને કરતો નથી, જે કોઈ આત્મા શરીરાદિની અવસ્થાને પણ કરતો નથી. દવા ખાઈને શરીરને તંદુરસ્ત રાખી શકતો નથી. સારામાં સારા વૈદ્ય હોય, માંદા પડે કે ન પડે,
પડે મરે,
બહુ જાણકાર હોય, પહેલેથી જ એવો ખોરાક લઈએ કે એને રોગ ન થાય એવો ખોરાક લઈએ તો એને રોગ થાય કે ન થાય એ બતાવે છે કે પૂર્વકર્મને માનવું પડે. અપથ્ય આહાર કરવા વાળાને તો, અપથ્ય સેવનારને તો રોગ થાય એમ સૌ કોઈ કહે, પણ જે અપથ્ય અને કુપથ્ય આહાર ન સેવતા હોય એને રોગ થાય છે એનું શું કારણ છે? આયુર્વેદમાં તો રિસર્ચ લખેલું છે પૂર્વકર્મ, રોગ થવાના કારણો એમાં સહકારી કારણમાં કુપથ્ય અને બીજા ત્રીજા લીધા હોય છે, પછી એક કારણ લઈએ છે એમાં પૂર્વકર્મ, પૂર્વકર્મનું કારણ છે. કાંઈ તમને આગળ પાછળ ન દેખો, વર્ષો સુધી જીવન એવું સ્વચ્છ હોય આહાર વિહારમાં, છતાં પણ રોગ ભયંકર, ગમે એવો ભયંકર રોગ થાય પૂર્વકર્મ કરીને એ તો એને ખબર છે કે આ દવા આ રોગ ઉપર અસર કરે કરે છતાં એ દવા આપે અને અસર ન કરે ત્યારે સમજે કે હજી કર્મના ઉદયનો જોર છે. તરત ખબર પડે છે કે અહીંયા તો કહે છે કે આત્મા શરીર આદિની અવસ્થાને કરતો નથી એમ જાણનાર જ્ઞાની છે. શરીર આદિની અવસ્થાને હું કરું કરી શકું એમ જાણનાર અજ્ઞાની છે. એટલે એવા પરિણામ કરતા પહેલા થતાય ત્યારે પોતાને જાગૃતિ રહેવી જોઈએ કે આ હું કરું છું કરી શકું છું કે કેમ વાત છે, કે શું સમજીને આ પરિણામ આવે છે, એની પાછળ જ્ઞાન શું છે, એની પાછળ માન્યતા શું છે. એમ એ તો નક્કી થાકીને કરીએ છીએ પણ પહેલેથી જ એ ખ્યાલ આવવો જોઈએ. ઉદય આવે ત્યારથી જ એને ખ્યાલ આવવો જોઈએ કે આ કર્મનો ઉદય છે અને એ ગમે ત્યાં હોય તો પણ આવે, અમુક અવસ્થામાં જ આવ્યો છે એમને અને એમાં મારે કાંઈ લેવા દેવા નથી. એ ઉદય મારો નથી, શું વિચારવાનું છે? ઉદય મારો નથી, ઉદયમાં હું નથી, મારામાં ઉદય નથી. ઉદય ઉદયમાં છે, ઉદય ઉદયનો છે, મારો નથી. આમ થવું જોઈએ. એક વાર ગુરુદેવશ્રીને પૂછ્યું, ભગવાન દાસી સાગરવાળા ભગવાન દાસોવાળા બીડીનું પત્તાનું કઈ કામકાજ એટલે ગોડાઉન થઈ ગયું છે, આગ લાગી હશે એમ વિચાર આવ્યો એ વખતે કે હવે તો સળગી ગયું, એ સળગી ગયું ક્રમબદ્ધમાં સળગવાનો વિષય છે. એ સળગી આમ અમારા ગોડાઉનમાં આગ લાગી ત્યારે અમને આવો વિચાર આવ્યો, એ બરાબર છે. એ ક્રમબદ્ધમાં અમારું રાખીને ક્રમબદ્ધ નથી વિચારવાનું, અમારું હતું જ નહીં, અમારું છે જ નહીં, પછી ક્રમબદ્ધમાં જે થવાનું હતું તે છે, પણ અમારું હતું ને ક્રમબદ્ધમાં થયું એ વાત પરસ્પર વિરુદ્ધ છે એમ લેવાનું છે. એમ ઉદય આવે મટાડવા માટે દવા લઈએ, પછી ન મટે ત્યારે કે હવે તો પૂર્વક્રમનો ઉદય હોય એ પ્રમાણે થાય ને, ઉદય જ મારો નથી એવી રીતે વિચાર. જ્ઞાની એ વખતે શ્રદ્ધા જ્ઞાનમાં જાણે છે કે આ એનો ખરો ઉપાય નથી અથવા એ મારી પ્રતિકૂળતા છે એમ નથી, પણ એમની પ્રત્યે મમતા ધરાવનારનું દબાણ હોય છે સામાન્ય રીતે. નહીંતર જ્ઞાની તો એ પ્રયોગ કરે છે કે કાંઈ જવા નથી જવા દો ને, આપણું ક્યાં છે એમ. કોકના ઘરમાં દાપણ કરવા જતા નથી એમ, આ તો શરીર તો કોકનું ઘર છે જવા દો ને. પણ એમની સાથે સંગમાં રહેનારા એમના પરિચય હોય છે, એમાં કુટુંબ પરિવાર હોય છે અને મુમુક્ષુઓ હોય છે, એના એનું દબાણ આવે છે. ત્યારે એ દવા વગેરે લઈએ અથવા કોઈ તીવ્ર ઉદય હોય ત્યારે પણ દવા વગેરે લઈએ ત્યારે પણ એને એની ભિન્નતાનો શ્રદ્ધા જ્ઞાન વર્તે છે. એ તફાવત છે, મોટો તફાવત એ છે. 900 કેટલાક કારણ વિશેષને યોગે, આ કારણ વિશેષ આ છે, કેટલાક કારણ વિશેષને યોગે, યોગ એટલે સંયોગમાં રહેલા કારણો એમાં આવે છે, એમનો પરિવાર હોય અને મોક્ષવો હોય તો એ વિનંતી કરે આટલું તો આપ લઈ ગયો, આ તો આટલું તો કરી લેવું જોઈએ, આટલી દવા તો લેવી જ જોઈએ, ઔષધ આદિ આત્મમર્યાદામાં રહીને ગ્રહણ કરતા. અચ્છા, ગમે વિદવા ના લઈએ, આપને ઉધરસ થઈ છે આદુ ભટ્ટી આ માટીને રસ પીવડાવી દઈએ તો કે નહીં, ભલે ઉધરસ થઈ હોય ભલે ન મટે, આદુ ભટ્ટીને અમારે પીવાનું નથી. એમ કે શરદી થઈ છે, લસણની બે કરી તમને લસણ વગાડીને ખવડાવી દઈએ સર, એને અમારે એ રીતે શરદી મટાડવાની નથી. આત્મમર્યાદામાં રહીને એટલે કે વિવેક રાખીને ગ્રહણ કરતા, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસે છે. શું કરે છે આ શ્રીમદજીના વચન કે તે કાળે, પહેલા તો પુરુષાર્થનો વિષય લીધો છે ઉપરના પારિગ્રહમાં, કે અશાતાનો ઉદય પ્રાપ્ત થયે અને તીવ્રપણે અશાતાનો ઉદય પ્રાપ્ત થતા તેમનો પુરુષાર્થ વિશેષપણે જાગૃત પામતો, તેમનો વીર્યોલ્લાસ વધતો અને તે સમય આત્મસાધના માટે વિશેષ કલ્યાણકારી અધિકપણે કલ્યાણકારી સમજાતો. આ રાખીને આવા પુરુષાર્થની સ્થિતિમાં રહીને કેટલાક કારણ વિશેષને યોગે વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય જે ઔષધાદિ તે આત્મમર્યાદામાં રહીને ગ્રહણ કરતા, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધ જાણીને ઉપાસે છે. એટલે એ કાળે પણ એ પોતાના પરિણામમાં ઉપશમ ભાવ આનાથી પાછો વળીને એમાં જોર ન કરે, આ દવા લઈ લઉં તે દવા લઈ લઉં, કેમ દવા ટાઈમસર ન મળે, કેમ ડાક્ટર ટાઈમસર આવ્યો નહીં, એ બધો પ્રશ્ન ત્યાં નથી, પાછા વળે છે. ત્યાંથી આગ્રહ હોય, દબાણ હોય, મર્યાદામાં રહીને લઈએ, પણ મુખ્યપણે તો દવા કરે છે પોતાના પરિણામને, પરિણામને શાંત કરવાની દવા કરે છે. તો ઘણો ગંભીર ભાવ છે, કેમકે આ આચરણનો અધિકાર છે, એમાં એડજસ્ટમેન્ટ હોય છે. જેટલો પુરુષાર્થ છે એટલા પુરુષાર્થથી પૂરેપૂરો પ્રયત્ન પોતાના સ્વરૂપમાં રહેવાનો થાય છે, જેટલો રાગાદીનો સદભાવ વર્તે છે એટલું હઠકિરાને એડજસ્ટમેન્ટ કરે છે બાહ્ય પ્રવૃત્તિ સાથે, કરતા નથી કે જેથી પરિણામ પાછા એકદમ આકુલતાવાળા અને નીચકોટી ના થઈ જાય એવો હટ કરતા નથી. એમ એને એને ઔષધ કહી, એને ઔષધિ કહી છે, એ પ્રકારનો ત્યાં એડજસ્ટમેન્ટ હોય છે. શરીરાદિની અવસ્થાને કરતો નથી, એને પોતાનું કર્તવ્ય માનતો નથી, એ મારું કાર્ય છે અથવા મને કરવા યોગ્ય છે એમ માનતો નથી, અને તન્મય બુદ્ધિથી એવી પ્રવૃત્તિમાં પરિણમતા નથી. જ્ઞાની છે તે તન્મય બુદ્ધિ એ પરિણમતા નથી, આ મુખ્ય વાત છે. લીપતા થતી નથી, એકત્વ થતું નથી, એટલે કે ભિન્ન રહે છે, ત્યારે પણ તે પરિણામ અને તે પ્રવૃત્તિ એનાથી મારી જ્ઞાનમય આત્મ પરિણતિથી મારા આત્મા આખો ભિન્ન અનુભવાય છે, એ બરાબર એમની પરિસ્થિતિ રહે છે, એટલે તન્મય થતા નથી, લીન થતા નથી,
એટલે પૂરેપૂરા બહાર આવી જતા નથી.
હા, અંદર આત્માની પકડમાં રહીને એક અંશ બહાર આવે છે, પૂરેપૂરા આખે આખા બહારમાં તન્મય થઈ જતા નથી, અંદરની પકડ ચાલુ રહે છે. તો એ અંદરની પકડ તન્મય બુદ્ધિ ન થાય, પકડ અંદરની ચાલુ રહે છે. એટલે આર્તરુદ્ર ધ્યાનના પરિણામોમાં પણ કદી ગતિ અને આયુષનો એવો બંધ પડતો નથી, એ નિયમ છે એનો. અથવા એવો પણ નિયમ છે કે ગતિ અને આયુષનો બંધ શુભ ઉપયોગના કાળે પડે, પણ અશુભ ઉપયોગના કાળે જ્ઞાનીને કદી બંધ પડે નહીં. નહીં તો શુભાશુભ બે થાય છે, શુભાશુભ બે થાય છે. અવૃત્તિ હોય છે એટલે કોઈ વ્રત લીધેલા હતા નથી, તો પણ શુભોપયોગના કાળે જ આયુષ ગતિ આયુષ્ય બંધાય, અશુભ ઉપયોગના કાળે ગતિ આયુષ બંધાય નહીં, આવો નિયમ છે. એટલો શુદ્ધતાનો, શુદ્ધ શ્રદ્ધાનો, સમ્ય જ્ઞાનનો એ પ્રભાવ છે, એ કફેર છે. પોતાના છદ્મસ્થ ને ખબર ન પડે, કોઈને ખબર ન પડે ક્યારે એ ગતિ આયુષ નો બંધ પડ્યો છે એ ખબર નથી પડતી. પણ એનો નિયમ એવો છે કે બે તૃતીયાંશ આયુષ ભોજવા પહેલા કોઈને નવા આયુષ્યનો બંધ પડતો નથી. દાખલા તરીકે 81 વર્ષનું કોઈનું આયુષ છે તો 54 વર્ષ પહેલા એને બંધ ન પડે. 54મે વર્ષે જો ન પડે તો પછી જે 27 થયા એમાં 18 વર્ષ સુધી ન પડે, બે તૃતીયાંશ ભાગ વ્યતીત થાય પછી બંધ પડે. પછી એ ન પડ્યો હોય તો જે 9 વર્ષ રહ્યા એમાં 6 વર્ષ સુધી ન પડે, 6 વર્ષ પૂરું થાય ત્યારે બંધ પડવું હોય તો પડે. પછી ન પડ્યો હોય તો 3 વર્ષમાં 2 વર્ષ વ્યતીત થાય, પછી 12 મહિના રહ્યા એમાં છેલ્લા 8 મહિના સુધી ન પડે, એમ બે તૃતીયાંશ ભાગ ખાલી જઈને પછી બંધ પડવાનો એક ગણિત છે કર્ણાનુયોગનો. આ પણ ક્યારે પડે એ કોઈને ખબર ન પડે,
આયુષ્યને તો કોઈ ખબર
પાછલા દિવસોમાં આવો બંધ પડી ગયા પછી કોઈની પ્રકૃતિ બગડે છે. માણસ નથી કહેતા આઠી બુદ્ધિ નાઠી, આઠી કેમ કીધું, પાછલી ઉંમર છે, આઠી તો ખરેખર 60 નહીં પણ પાછલી ઉંમર, પછી 70 હોય, 75 હોય કે 55 હોય એની સાથે સંબંધ. કોઈ કોઈ જીવને આગલા ભાવ જે નીચ ગતિ થઈ હોય, માણસને ભાઈ બહુ ગુલબોલ કરે છે, એટલે કે ભાઈ આ જેમ કૂતરું ભસભસ કરે એમાં લવલવ જ કરે છે એમ નથી કહેતા, એવી અમુક અમુક પ્રકૃતિનો ફેરફાર દેખાય છે ત્યારે અનુમાન થાય, અનુમાન થઈ શકે ત્યાંને કોઈ નીચ ગતિનો બંધ પડી ગયો લાગે છે, તિરીજ ગતિનો આને બંધ પડી ગયો લાગે છે. મોટા ભાગે તિરીજ ગતિમાં જાય છે, અત્યારના મનુષ્યો છે એ મોટા ભાગે તિરીજ ગતિમાં જાય છે. તો એના પાછલી ગતિના, પાછલી રીતના આયુષ્યની સ્થિતિના પરિણામ સારા નથી રહેતા, કંટ્રોલ બહાર ગયા જાય છે, એવી રીતે પરિણામ થઈ જાય છે.
મૂળ જે પ્રકૃતિ હોય મારી પ્રકૃતિ અતિ ગ્રોહી,
કોઈ માણસ આખી જિંદગી ખુદ ક્રોધી રહ્યો હોય કે લોભી રહ્યો હોય પણ એના પાછલા આયુષમાં પરિણામ બહુ સારા દેખાય તો એમ સમજવું કે આની ગતિ સારી છે. આ
જીવન
એમ અનુમાન થાય, આથી ગતિ અને સારી ગતિના અનુમાન થઈ શકે છે. પણ એ તો એવા પરિણામ વિશેષ ફેરફારવાળા થાય એના સંબંધમાં, જેને એવો ફેરફાર ન દેખાય એનો અનુમાન ન પણ થઈ શકે એમ છે. એટલે બધાને ખબર પડે એવું નથી,
મૂળ પ્રકૃતિમાં ફેરફાર થાય દેખાઈ આવે.
હા, એવું
સમજવું
તો સમજવું કે આ આગલી ગતિના અનુસરતા પરિણામ છે, એવું અનુમાન થઈ શકે છે. બહુ ગહન વિષય છે જે છદ્મસ્થ ના જ્ઞાન ગમ્ય વિષય નથી, કેમ કે અત્યારે તો ઘણો વિષય વિચ્છેદ ગયો છે, ઘણા શાસ્ત્રો વિચ્છેદ ગયા છે, એમ લાગે છે કે છદ્મસ્થ નો વિષય પુરુષાર્થ ઉપાડવો છે એને આ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હા, એટલે મારું ભવિષ્યમાં શું થશે, કેવો બંધ પડશે, કેવું પરભવની જેને શંકા અને પરમ પરભવ નો ભાઈ કે છે,
આલોકભાઈ પરલોક,
પરલોકભાઈ જેને કે છે સાતભાઈ માં, એ પરલોકભાઈ રાખવાની, જ્ઞાની ને હોતો નથી પરલોકભાઈ, અને મોક્ષ એ રાખવાની જરૂર નથી, એને જ્ઞાની થવાની જરૂર છે. અજ્ઞાન ની ચિંતા કરવી, મિથ્યાત્મની ચિંતા કરવી અત્યારે વર્તે છે એની, આગળની ભવિષ્યની ચિંતા કરવાની કોઈ જરૂર
નથી.
હા, પણ એ તો વર્તમાનમાં પુરુષાર્થ કરવાનો છે ને, એ તો વર્તમાનની ચિંતા છે, અત્યારે જ નીચે છું માટે અત્યારે જ હું ઊંચે ચડવાનો પ્રયત્ન કરું એમ, પછી એનું ભવિષ્ય ઉજળું છે. જે અત્યારે પુરુષાર્થ કરીને દોષ ટાળવાનો પ્રયત્નવાન છે, ઉદ્યમવંત છે, એને ભવિષ્યની ચિંતા નથી. જ્ઞાની તો તન્મય બુદ્ધિ એ પરિણમતા નથી. હા, તન્મય પોતાનો અનુભવ લઈ લો, કેવી તન્મયતા થાય છે, ગુસ્સો આવે ત્યારે, બરાબર છે, કે જાણે એ જ સર્વસ્વ થઈ પડ્યું, એટલું બધું વજન આપી દઈએ કે જાણે આગળ પાછળ કાંઈ સંબંધ જ નથી. આત્મા તો ક્યાંય ખોવાય, ક્યાંય ખોવાય, આમ કેમ થયું બસ, બરાબર નથી. તન્મય બુદ્ધિ એ પરિણમતો નથી, પરંતુ માત્ર જાણે છે, એટલે કે તટસ્થ રહ્યો તો માત્ર જાણે છે એનો અર્થ કરે છે, કે માત્ર જાણે છે એટલે કે તટસ્થ રહ્યો થકો સાક્ષીપણે જાણે છે તે આત્મા જ્ઞાની છે. સાક્ષી કોને કહેવાય? કોઈનો પક્ષ ન કરે એનું નામ સાક્ષી કહેવાય. આ સાક્ષી ઊભા કરે છે એની વાત નથી, એ તો પક્ષપાતી હોય છે, પોતાના પક્ષકારને લઈ આવે છે, એ વાત નથી. દુનિયા તો કેવી આર્ટિફિશિયલ ચાલે છે, પણ સાક્ષી એટલે ખરેખર સાક્ષી, જેને કાંઈ લેવા દેવા નથી, માત્ર જાણનાર છે, એને સાક્ષી કહેવામાં આવે છે. તો જે કાંઈ પૂર્વકર્મનો ઉદય આવે છે એને જ્ઞાની સાક્ષીપણે જાણે છે, કે આ મારું નથી, મારામાં થતું નથી, મારે કાંઈ લાગતું ઓળખતું નથી, એમ સાક્ષીપણે જાણે છે,
બરોબર.
એટલે એમાં એને તન્મયતા થતી નથી, ભિન્ન રહે છે.
ભિન્ન
એ સાક્ષી રહે તો જ ભિન્ન રહી શકે, ભિન્ન રહે ત્યારે સાક્ષીપણું જ હોય, આમ છે. એટલે એને પોતાને એમાં મમત્વ નથી, એટલે તન્મયપણું થતું નથી. મમત્વ રાખે અને તન્મયપણું ન થાય એવું ન બને. મમત્વ જેનું ઉડી ગયું હોય એટલે પોતાનું અસ્તિત્વ ખસી ગયું હોય એમાંથી, એમાં શું છે, હયાતી વિદાય છે,
બરોબર.
શરીરમાં પોતાની હયાતી વિદાય છે, અને જ્ઞાને જ્ઞાન વેદનથી શરીરને જોડે રહેલું, પાડોશમાં રહેલું, બાજુમાં રહેલું એ ખોખું જાણે છે. જેમ લાકડાની પેટીમાં કોઈ માલ પેક કર્યો હોય બંડલ વાળીને, તો અંદર ખખડે, અથવા નાળિયેરનો ગોળો છૂટો પડી ગયો હોય પાણી હુંકાઈને તો ખખડે અંદર, જો ચોંટેલો હોય તો ખખડે નહીં, પણ આ ખખડે. એમ આ જ્ઞાનથી જુદો ખખડે છે, આત્માને દેહ જુદે જુદા છે, એવું એક જ્ઞાન વેદન છતાં દેહથી ભિન્નપણાનો અનુભવ રહે છે, એને જ્ઞાન દશા કહેવામાં આવે છે. અને ત્યાં એ તટસ્થ થઈ જાય છે, માત્ર સાક્ષી ભાવે એનું જાણનાર રહે છે, થાય છે એને જોયા કરે છે, પણ મને થયું એવા પરિણામ એને થતા નથી, મારામાં થયું અને મને થયું એ પ્રકારના પરિણામ નથી થતા. એની પોતાની જ્ઞાનની અનુભવની મર્યાદા જુદી છે, અને દેહાદીને જાણવું એ પર વિષય છે, એની મર્યાદા જુદી છે. એવું જેનું પરિણમન છે તેને અહીંયા જ્ઞાની કહેવામાં આવે છે. જ્ઞાની એટલે જ્ઞાનની ઘણી વાતો કરે તે જ્ઞાની એમ નહીં, દેહથી ભિન્ન આત્માનો અનુભવ કરે, વિકલ્પથી ભિન્ન વિકલ્પાતીત દશાનો, પોતાના વિકલ્પાતીત સ્વરૂપનો અનુભવ કરે એને જ્ઞાની કહેવામાં આવે છે. આમ જ્ઞાની પણ છે, આ જ્ઞાનીની પરિભાષા છે. પંચોત્તરમી ગાથા ઉપર પ્રવચન ચાલતું હશે, એમાંથી આ બોલી લીધું હશે લાગે છે, ગાથાને વિષયને. સમય સારની 75મી કથા સાથે સીધો સંબંધ છે. જે ભગવાન છે હરિયંત પરમાત્મા, એમના ગુણાનુવાદ છે અને એમના સદગુણોનો મહિમા છે, અત્યંત મહિમાને પૂજા કહે છે, આ સિવાય કાંઈ નથી. ભાવના વધારવાનો બહાનો છે.
શું કોઈ ફળ
નહીં? કોઈ ફળ ભાવવામાં આવે છે પણ ખરેખર એનાથી એનું ફળ મળી જાય છે એમ નથી. બદામ ચડાવે મોક્ષ ફળ પ્રાપ્ત એ ફલમ નિર્પામિતિ સ્વાહા, એટલે એને મોક્ષ ફળ મળી જાય છે એવું કાંઈ નથી. ખરેખર તો જે પરિણામ પૂજાના છે ત્યારે શુભોપયોગ મુખ્ય હોય, એટલે શુભ બંધ પડે છે. શુભોપયોગની મુખ્યતાને લીધે શુભ બંધ પડે છે, મોક્ષ નથી થતો. મોક્ષ તો બંધના અભાવને મોક્ષ કહે છે, બંધના સદભાવને મોક્ષ નથી કહેવાતો. પણ પૂજા છે એ વાસ્તવિકપણે અરિહંત પરમેશ્વરના, જૈન પરમેશ્વરના ગુણાનુવાદ છે અને એમના ગુણની વાતો આવે છે એની અંદર, પૂજાની અંદર. એટલે ગુણાનુવાદ અને ગુણનો મહિમા કરવા માટે, શા માટે પછી એ પ્રશ્ન છે કે શા માટે ગુણોનો મહિમા કરવો અને ગુણાનુવાદ કરવો? કે એવા ગુણની પ્રાપ્તિની ભાવના અર્થે કે મને પણ આપના જેવા ગુણો પ્રગટ હો, હું પણ આપ જે દશાએ પામ્યા છો એવી દશા પામવાનો કામી છું, અભિલાષી છું, માટે હું આ ગુણાનુવાદ કરું છું. વંદે ત્રિગુણ લબ્ધયે, હું વંદન એટલા માટે કરું છું કે તમારા ગુણો છે એવા મને પ્રાપ્ત થાય, મને એનો લાભ થાય, એના માટે હું વંદન કરું છું. બીજું કોઈ કારણ નથી. બીજું કોઈ કારણ નથી એટલે કોઈ સારી ગતિ મળે, કોઈ સારું નસીબ બંધાય, કોઈ પુણ્ય બંધાય, પુણ્યના ફળ મળે, અનુકૂળતાઓ મળે, પ્રતિકૂળતાઓ દૂર થાય, એવું કોઈ કારણ મારે નથી. જૈન દર્શનમાં આ મુખ્ય વાત છે કે કોઈ પણ ધાર્મિક ક્રિયા પુણ્યને પુણ્યના ફળના માટે કરવી નહીં. ધાર્મિક ક્રિયા આત્મગુણોની પ્રાપ્તિ અર્થે કરવી, એમાં એ જ ભાવના કરવી. એટલે બધી સંકલના, પૂજા ભક્તિથી માંડીને તમામ પ્રકારની સંકલના ગુણ પ્રાપ્તિ માટે કરાવી છે. જ્યારે સામાન્ય રીતે બધા ધર્મ સંપ્રદાયની અંદર જે કાંઈ ક્રિયા કરવામાં આવે છે એમાં ભવિષ્યની લાલચ આપવામાં આવે છે. ભવિષ્યની લાલચ જીવને રીએ છે, કેમ કે જીવ લોભી છે, એને સંયોગમાંથી સુખ પ્રાપ્ત કરવું છે, એટલે અંદરમાં એને એવી ભાવના થઈ જાય છે કે આ કરીશ તે મને આમ લાભ થશે, આમ કરવાથી મને આમ લાભ થશે. શું ભાઈ આપણે કરીએ, માનો કે તમે કળાબેન પાછળ કર્યું તો કળાબેનના આત્માને લાભ થશે એમ વિચાર આવે તમને? અમને એવો વિચાર ના આવે કે ભાઈ આપણે જે કરીએ છીએ આત્માના લાભ માટે કરીએ છીએ, એ પણ કરે એના પરિણામથી એના આત્માને લાભ નુકસાન થશે, મારા પરિણામથી એના આત્માને લાભ નુકસાન થવાનો સવાલ નથી, એના પરિણામથી મારા આત્માને લાભ નુકસાન થવાનો પ્રશ્ન નથી. એ જે માન્યતા મને જે સમજણમાં હતા એથી એના આત્માને જે લાભ થયો તે થયો, તમે જેવી માન્યતા રાખો એથી તમારા આત્માને એનું લાભ નુકસાન જે થયું હોય તે થાય. કોઈનું કોઈ કરી શકે એ વસ્તુની વ્યવસ્થામાં નથી, વસ્તુના વિજ્ઞાનમાં નથી, એવી વાત છે. એકથી બીજાને લાભ માનવો એ અંધશ્રદ્ધાનો વિષય છે, એ વિજ્ઞાનનો વિષય નથી, વૈજ્ઞાનિક પરિસ્થિતિ નથી એની અંદર કોઈ, એવી વાત છે.
આદિના આત્મા નિમિત્તે જે પ્રાર્થના પૂજા કરીએ કરે છે એમાં એમને
કાંઈ ના થાય, કાંઈ લાભ ના થાય. એ આત્મા તો અત્યારે જે પરિણામ કરે છે એનો એને લાભ નુકસાન છે, ભૂતકાળમાં કર્યા એનું એને લાભ નુકસાન છે, ભવિષ્યમાં કરશે એનું એને લાભ નુકસાન હશે. આ સિવાય બીજાના માટે બીજો કરે એ કોઈ વસ્તુની વ્યવસ્થા જ નથી. જો એવી વસ્તુ વ્યવસ્થા હોય તો કોઈ કોઈનું ખરાબ કરવામાં બાકી ન કરે, કોઈ કોઈનો લાભ કરવામાં બાકી ન રાખે. શું કરવા? થોડો લાભ કરાવે, જેટલો થઈ શકે એટલો કરાવે. જો શક્યતા હોય એક પરમાણુની તો અનંત પરમાણુની શક્યતા ઊભી થાય, આ વિજ્ઞાન છે. નફા માટે નુકસાનમાં પણ એ વસ્તુ વ્યવસ્થા નથી.
શું
એનો લાભ એના પરિણામનો, એના પરિણામનો એને લાભ છે, એના પરિણામનો. પણ એની પાછળ બીજા કરે તો એનો લાભ એને થાય? થઈ ગયા હોય તો જયારે વાત પરિણામ કર્યા ત્યારે લાભ છે.
દેવ સુમંદરો